1491 શ્રાવણ વર્ષ 13 મંગળવાર તારીખ 23/8/65 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નો શ્રી પદ્મની પંચવર્ષિકામાં દેશવત ઉદ્યોતન નામના અધિકારની શ્લોક 3 અને શ્લોક 4 ઉપર સુવર્ણ પરિમા પ્રવચન.
નમો નોય સૌ હરિહંતાણમ, નમો નોય સૌ સિદ્ધાણમ, નમો નોય સૌ આયુર્યાણમ, નમો નોય સૌ ઉજ્જાયાણમ, નમો નોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમૌ સુમંગળમ નમઃ.
પદ્મનંદી પંચવીસ્તી નામનું શાસ્ત્ર છે. પદ્મનંદી આચાર્ય આજ પહેલા ઘણા 900 વર્ષ લગભગ પહેલા થઈ ગયા, એમણે આ 26 અધિકાર બનાવ્યા છે. નામ પદ્મનંદી પંચવીસ્તી, અધિકાર 26 છે. એમાં એક 7મો અધિકાર દેશ વ્રત પ્રકાશનમ અથવા દેશ વ્રત ઉદ્યોતનમ, ત્રીજી ગાથા ચાલે છે. આપણે સંન્યક દર્શન પૂર્વક શ્રાવકના વ્રતોનું સ્વરૂપ એમાં વર્ણન કરવામાં આવ્યું. સંન્યક દર્શન વિના વ્રત ન હોય, યોગિકો ક્યાંથી કહ્યું વ્રત કેવા? પાંચમે ગુણ સ્થાને વ્રત નો અંશ હોય છે, છઠ્ઠે ગુણ સ્થાને સર્વીરતી નો વ્રત નો અંશ છે. એ સંન્યક દર્શન વિના વ્રત કે મુનિપણું શ્રાવકપણું કોઈ બી હાથું હોય શકે નહીં. જોરદાર જો આપણે એ ચાલે છે. હજી શ્રાવક ના વ્રત ની ગાથા પછી લેશે, પણ વ્રત પહેલા સંન્યક દર્શન હોવું જોઈએ. અને સંન્યક દર્શન વિનાના વ્રત ને તો ક્રિયાકાંડ જેટલી કઈ કસાય ની મંદતા, એમાં પુણ્ય બંધન થાય અને સાથે મિથ્યાત્મ પાપ હારે લાગે. અનંત ગણું કસાય ની મંદતા ના પરિણામ માં એ મને ધર્મ છે અને એના ઉપર જેની દ્રષ્ટિ છે એને મિથ્યાત્મનું અનંત ગુણું અનંત કાળમાં જે પાપ છે એ પાપ એને લાગે. સમજાય છે? એથી આ કે છે, મોક્ષ રૂપી વૃક્ષ ના બીજ તો સંન્યક દર્શન હૈ. બીજમ મોક્ષ કરો દર્શન, એ પહેલો શ્લોક છે. ત્રીજો એની પહેલી લીધો, આત્મા ની શાંત પૂર્ણ દશારૂપી મોક્ષ એનું મૂળ કારણ તો સંન્યક દર્શન બી છે. એ સંન્યક દર્શન વિના ત્રણ કાળમાં ત્રણ લોકમાં ધર્મની શરૂઆત કોઈ જીવને ક્યાંય થતી. અને સંસારૂપી વૃક્ષનું બી મિથ્યા છે એસા સર્વજ્ઞ દેવ ને કહા હૈ. ભવતરો ભી મિથ્યાત્મ આહુ જના. ઈનેશ્વર દેવ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન પ્રત્યક્ષ પૂરણ નિર્દોષ આનંદ સહિત પ્રગટ થયું, એ ભગવાન એમ કહે છે કે સંસારનું બીજ મિથ્યાત્વ છે. દિગંબર કોને કહેવા? સારામાં જીવનો થઈ ગયો દિગંબર. સમજાય છે? કઈ ધનરાજી ના એવું કે છે, એટલે લખાણ આવ્યું હતું કે દિગંબર માં જેની માં એને ભેદ જ્ઞાન તો હોય જ. હું લખાણ આવ્યું હતું, બાકી જો વ્રત કરવા વ્રત કરી લેવા. અહીં તો કે છે, આ આત્મા એક સમયમાં પૂર્ણ આનંદ કંદ ધ્રુવ શુદ્ધ ચૈતન્ય છે. એવા શુદ્ધ ધ્રુવ ને મુખ્ય દર્શનમાં દ્રષ્ટિમાં લીધા વિના એને સંન્યક દર્શન ની પ્રાપ્તિ ત્રણ કાવ ત્રણ રૂપ માં કોઈને થાય ગતિ પામે છે. ઈ ક્યાં છે? ધો પામે ગતો પણ કોને કેવો? સમજાય છે? કઈ રાગ ની મંદતા હોય પુણ્ય બાંધે, અને પુણ્ય ને પાછો માને કે ધર્મ છે ને આનાથી મને લાભ છે. મહા મિથ્યાતના પરિણામ અશુભ ના, કારણ મિથ્યાથી અશુભ છે. અશુભ મિથ્યાતના પરિણામ બાંધે, દર્શન મુખ બાંધે, ચાર ગતિ માં રખડે. જનલજી, ભગવાન એમ કહે છે કે મોક્ષ રૂપી વૃક્ષ નું બી સમ્યક દર્શન, સમ્યક દર્શન ના બીજ વિના તેને મોક્ષ પણ પ્રાપ્ત થાય. અને એ સમ્યક દર્શન નું બીજ નું એટલે મૂળ કારણ અખંડ વિનાયક ભાવ, શુદ્ધ ધ્રુવ ચૈતન અભેદ સ્વભાવ, એની અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી ભૂયત્થમ મસીદો ખલો સમાયથી હવાઈ જીવો. એક સમય નો ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન, એને મુખ્યપણે લક્ષમાં દ્રષ્ટિમાં લઈને રાગાદિ નિમિત્તાદિ ભેદાદિને ગૌણ કરીને એક સમયમાં પૂર્ણ પ્રભુ છે એમ અંતર્મુખની દ્રષ્ટિ થવી, એને ભૂયત્થમ મસીદો ખવ સમાયથી કે ભૂતાર્થ નામ ત્રિકાળ વિનાયક ભાવને આશરે સમ્યક દ્રષ્ટિ થઈ શકે. બાકી કોઈ ક્રિયાકાંડથી કે રાગની મંદતા કરવાથી કે દેવગુરુની ભક્તિ કરવાથી કે એના સમાગમ કરવાથી કે આત્માને સમ્યક દર્શન થાય એમ ત્રણકાળમાં છે નહીં. તો કે છે મોક્ષ રૂપી વૃક્ષનું બી સમ્યક દર્શન, વાત શ્રાવક ની કરવી છે, પણ એ શ્રાવક ને સમ્યક દર્શન જો ન હોય તેને વ્રત વ્રત ના વિકલ્પો આવતા હોય એ બધા મિથ્યા ભ્રમ ને અજ્ઞાન.
બરાબર
સમજાય છે કાંઈ? સંસાર રૂપી વૃક્ષ નું મિથ્યા, મિથ્યાની વ્યાખ્યા, જે એક સમય ની પર્યાય ને આત્મા પૂરણ માનવો, રાગની મંદતાને આત્માને લાભદાયક માનવો, કર્મના બંધ સ્વભાવ વાવો જ આત્માને નિમિત્ત નિમિત્ત સંબંધ વાવો માનવો, પણ એનાથી રહીત અબંધ સ્વભાવે ન માનવો, એનું નામ તેને મિથ્યા દ્રષ્ટિ પણ કહે.
બરાબર
ના મજા એ ધનવરજી શું કહ્યું? હું પહેલેથી જ કહે છે કે વ્રત લીધા પહેલા, વ્રત આવ્યા પહેલા આ સમ્યક દર્શન નો જ મીંડા છે એકડા વિના, કોરે કાગળે, કોરે કાગળે લાખ મીંડા લખે ને એકડો ન હોય તો બધા મીંડા શૂન્યમાં જાય. મીંડા હું લખે? ધૂળમાં લખે. તેથી આ આચાર મહારાજ પદ્મનંદી આચાર જંગલમાં રહીને રવાવા મુનિ દિગંબર મુનિ, જેને એક વસ્ત્ર નો તાણો નહીં, અંતરમાં રાગની એકતા બુદ્ધિ નહીં અને અસ્થિરતાની બુદ્ધિ પણ ઘણી મંદ ને થોડી. સમજાય છે કાંઈ? એ કે છે કે અરે સર્વજ્ઞ ભગવાન તો આમ કે છે, ત્રણ લોકના નાથ વિતરાગ પરમેશ્વર જીનદેવ એમ ફરમાવે છે કે મોક્ષ નું વૃક્ષ નું બીજ તો તે સમ્યક દર્શન છે, અને સંસારમાં રખડવાનો વૃક્ષ નું બીજ તો મિથ્યા છે. નવમી ગ્રીવિક મુનિ વ્રત ધાર અનંત ભય ગ્રીવિક ઉપજાયો, પણ આચમ જ્ઞાન બિન લેસ સુખ ન પાય. અનંતવાર નવમી ગ્રીવિક પંચમા વ્રત ઈચ્છા વિમૂળ ગુણ પાળીને ગયો, પાયા એને આત્મા શું છે એનું ભાન. એવા વ્રત છે કે બી હતા અત્યારે, એવા વ્રત અત્યારે હોય નહીં. નવમી ગ્રીવિ કે જે ભાવે જાય એ ભાવ અત્યારે હોય શકે નહીં. સાધારણ કસાયની મંદતાનો ભાવ હોય તો એ પુણ્ય બાંધે અને હારી મિથ્યાતનું લાકડું મીંદડું કાઢતા ઊંટડું પેઠણું સાંભળ્યું તો કે નહીં? દાખલો દાખલો નતો કર્યો હોય ફરી. એક હતી ડોસી, ડોસી ને હતો વાળો, વાળો વાળો હોય ને, વાળો ક્યાં છે તો પાછળ જગ્યું વાળા કે તેમ હતું. એ વાળામાં ડોસી એકલી હતી ને આમ બંધ હતો, એમાં નીકળી મરી ગઈ, લીલી નીકળી સમજે ને,
લીલી
એ મરી ગયેલી એટલે બે ડોસી કંજુસી, એટલે એને એમ થયું કે કોઈને ખબર ન પડે, અને જો હરિજન ને બોલાવશો તો એને દર્શે રધમાં દાણા દેવા પડશે, દાણા અનાજ. એટલે પોતે ટોપલામાં રાખ નાખી ચૂલામાંથી, અને ટોપલો લઈને બહાર નાખી, અંદર મીંદડું નાખીને બહાર નાખવા ગઈ, અને ચાંપો વાળાનો ખુલ્લો, એટલે ઊંટડો એક તૈયારી હતો મરવા જેવો, એક ઊંટ ઊંટ એ ઊંટ ફરતો હતો, અને જ્યાં ઝાંપો ઉગાડીને નાખવા ગઈ તો ઊંટડો ગયો અંદર, અંદર ગયો ને પડ્યો ને મરી ગયો. ઊંટ મરી ગયા અંદર પડીને, હવે શું કરું, જ્યાં આવે ત્યાં ઊંટ. હાય હાય, આટલું તો કીધું છે, એક થોડો બચાવવા ગયા ત્યાં આઠ ન્યો, ચાર મણ ઘઉં દેવા પડશે. એટલે હરિજન ને હાય હાય, એમ રાગની મંદતાની ક્રિયા કરવા જેવી છે એવું કરતૃત્વ બુદ્ધિ જ્યાં છે, સમજાય છે કે ધર્મી જીવને વ્રતનો પરિણામ આવે એને વ્યવહારે કરે એમ કહેવામાં આવે છે. પરમાર્થે તો વ્રતના પરિણામ કરવા જેવા છે એવી બુદ્ધિ સંગત દ્રષ્ટિને હોતી નથી, કેમ કે રાગ કરવા જેવો એ માનતા જ મિથ્યા દ્રષ્ટિની છે. સમજાય છે કાંઈ, પણ વ્યવહાર નહીં ના શાસ્ત્રમાં અહીંયા પણ કહે છે હમણાં સંપત્તિ તો ચોથી વ્રત અંગીકાર કરે એમ વ્યવહાર નહીં ના કથનની પદ્ધતિના ઉપદેશમાં આવે, પણ ખરો અર્થ તો એ છે કે આત્માનું શુદ્ધપણાનું ભાન અને દર્શનની શુદ્ધિ થઈ પછી એને જયારે આગળ વધવું છે ત્યારે સ્વરૂપની વિશેષ ઉગ્રતા વસ્તુના આશ્રય કરી, વસ્તુ ધ્રુવ એને આશ્રય ઉગ્ર વિશેષ શાંતિ કરી ત્યારે પંચમ ગુણસ્થાન થયું. એ ગુણસ્થાનને યોગ બાર વર્તના વિકલ્પો એને આવ્યા વિના રહેતા, હા એનું આવરણ છે, એ શુદ્ધિ થઈ છે અને એમાં હજી ફિરતા થઈ છે નથી. એટલે શ્રાવકની પંચમ ગુણસ્થાનની સંન્યાસ દર્શનમાં જે શાંતિ પ્રગટ થઈ એના કરતા પંચમ ગુણસ્થાનમાં શાંતિ વિશેષ પ્રગટી, અંદરમાંથી આનંદનો સ્વાદ વિશેષ આવ્યો. જે ચોથા ગુણસ્થાન વાળા સરવાર સિદ્ધને નથી આવ્યો એથી વધારે આનંદનો સ્વાદ આવે ત્યારે પંચમ ગુણસ્થાન કહેવાય. થોડો વધારે હોય તો છઠ્ઠા ગુણસ્થાને પ્રચુર સ્વસંવેદન કહ્યું છે, પણ આને ચોથા કરતા અપ્રત્યાખ્યાની વર્ણિનો જે કષાય નાશ થઈ સ્વરૂપની એકાગ્રતા થઈ છે પંચમ ગુણસ્થાન એને કહીએ, કે વસ્તુને આશરે ધ્રુવને અવલંબે જે સમ્યક દર્શન થયું છે એને વિશેષ ધ્રુવનું અવલંબન કરતા પાંચમું ગુણસ્થાન પ્રગટ થાય છે. કંઈ કષાયની મંદતાના વ્રતના પરિણામથી આ માટે પાંચમું થાય છે એમ છે નહીં, સમજાય છે કાંઈ. આથી અહીંયા આચાર્ય મહારાજ જગતને ફરમાવે છે, ભાઈ ભગવાન તો એમ કહે છે કે રાગની મંદતા એના પરિણામ થયા, એ મારું કર્તવ્ય છે, મારે કરવા જેવું છે, એવી દ્રષ્ટિ જ્યાં પડી છે ત્યાં મિથ્યા છે, એ મિથ્યા સંસારૂપી વૃક્ષનો બીજનું છે. સમજાય છે કાંઈ. એસા સર્વજ્ઞ દેવ ને કહા હૈ, ઇસલિયે મોક્ષ અભિલાષી ઉત્તમ પુરુષો, મોક્ષ અભિલાષી ઉત્તમ પુરુષો કો સંન્યક દર્શન કે પાને પર આત્મા શુદ્ધ સ્વરૂપ નો આશ્રય કરીને જે સંન્યક દર્શન પ્રાપ્ત થાય તેને ઉત્તમ પુરુષો એ ઉસકી રક્ષા કરને મેં અત્યંત પ્રયત્ન કરના ચાહીએ. એવા આ શું કરવા કહ્યું છે, બોલા વ્રતના પાછા વિકલ્પો આવે અને એનું કર્તૃત્વ બુદ્ધિ ન થઈ જાય અને સંન્યાસ દર્શનનું અત્યંત શું કહેવું અત્યંત પ્રયત્ન કરના. સમજાય છે કાંઈ મંજુભાઈ, આ ક્યાં ગયા રતિભાઈ, એ આ શું આવે સમજાય છે ના.
વસ્તુ પરમાત્મા પોતે પરમાત્મા વસ્તુ એ છે, મુક્ત સ્વરૂપ આત્માનું. પર્યાયમાં રાગ આદિનું બંધ ને નિમિત્ત નિમિત્ત સંબંધી પર્યાય દ્રષ્ટિમાં છે, વસ્તુમાં છે. એવી વસ્તુની દ્રષ્ટિ થયા ત્યારે તો એ એક સમયની પર્યાયનો પણ અંતરમાં આદર નથી, નિર્મળ થયેલી. રાગનો આદર નથી, વ્યવહાર વિકલ્પ છે એનો આદર નથી, તો નિમિત્તનો આદર નિશ્ચય દ્રષ્ટિમાં છે. પણ એવા સંગત દર્શનને પ્રાપ્ત કરીને પણ એક ભૂમિકામાં જયારે વિકલ્પ આદિ આવે, શાંતિ વિશે વધતા 12 વર્ષના વિકલ્પ છે. અહીં તો મુનિપણાની પહેલી વાત કરશે, પણ મુનિપણું ન રહી શકે, થઈ શકે તો એને શ્રાવકના વ્રતો તો લેવા, લેવાની વ્યાખ્યા એવી કે એને આગળ ભૂમિકામાં જવું. સમજાય છે? કાંઈ ટીકે છે. સમ્યક દર્શન પામે રક્ષા કરવા પ્રયત્ન કરના છે. એ કેમ કે નરક ક્રિયંત આદિ નાના પ્રકાર કી યુનિયો ને વ્યાપ આ સંસારમાં અનાદિ કાળ સે ભ્રમણ કરતા હોવા, ખોટે કર્મ સે યુક્ત મહા ભૂંડા કર્મ બાંધેલા, એનાથી સહિત યો પ્રાણી બહુત કાળ કે વ્યતીત હોને પર ભી અનંત અનંત કાળ વીતને પર આ સંન્યક દર્શન કો કહાં પા સકતા હૈ. સમજ મેં આયા? સમજાય છે? સંન્યક દર્શન વિના એને વ્રત વ્રત અનંતવાર લીધા, અનંતવાર પહેલા મુનિપણા દ્રવલિંગી મિથ્યા દર્શીએ. એમાં શું થયું? એટલે કહે છે કે સંન્યક દર્શન કો કહાં પા સકતા હૈ 84ના અવતારમાં. એ તો આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વભાવ, એનો આશ્રય લઈ, એનું અવલંબન લઈ, રાગની યુક્તાને તોડે ત્યારે તેને આત્મદર્શન ને સંન્યક દર્શન થાય. અને સંન્યક દર્શન થતા તેનું અચંદ રક્ષણ કરવુંજી મૂળ દ્રષ્ટિ નિરંતર દ્રવ ઉપર. એમ કે છે, ચાહે જેટલા એને વ્રતના વિકલ્પ આવે, દયાદાનના હોય શુભ ભાવ, પણ એની દ્રષ્ટિમાં તો દ્રવ્યની મુખ્યતા કાયમ નિરંતર રહેલી. આ એમ કહેવા માંગે ભાઈ એ છે ને, આ રક્ષા કે નચન પ્રયત્ન એનો અર્થ થઈ. ભગવાન આત્મા શુદ્ધ વિનાયક સ્વરૂપ છે, એને આ શ્રી સંન્યક દર્શન થયું. જેની દ્રષ્ટિ તો મુખ્ય કાયમ જ્ઞાનીને રહેવી, કાયમ રહેવી જોઈએ. વ્રતના વિકલ્પ કાળે પણ દ્રષ્ટિ તો નિશ્ચય દ્રવ્ય ઉપર રહેવી જોઈએ. દ્રવ્યની મુખ્યતા નિશ્ચય દ્રષ્ટિ ખસી જાય અને વ્યવહારની મુખ્યતા થઈ જાય, નિશા દ્રષ્ટિ થઈ જાય. જટમારતા નાયક મૂર્તિ ભગવાન દ્રષ્ટિમાં ન લીધો અને રાગની મંદતાને દ્રષ્ટિમાં લઈને ત્યાં અટકી ગયો, નિશાદ ભાવ છે.
બરાબર
સમજાણું? કાંઈ ભાઈ, શ્રાવકના વ્રત પહેલા આ વાત લીધી છે. ધનલજી, અરે સંસારમાં રખડતા રજળતા એને આ સંન્યક દર્શન કહાં પા સકતા, અને સંન્યક દર્શન પ્રાપ્ત કર્યું એ તો મોક્ષનું બીજ પ્રાપ્ત કર્યું. મોક્ષરૂપી વૃક્ષનો બીજ એને ક્રમે ક્રમે બીજ ફાલીને વ્રત થવાનું. પણ જેને સંન્યક દર્શન નથી, એ વિનાના વ્રત ને તપ ને અપવા કરીને મરીને હુકાઈ જાય. એટલે કે નિશ્ચયના લક્ષ ને દ્રષ્ટિ વિનાનો વ્યવહાર, એ વ્યવહાર ભગવાનના શાસ્ત્રમાં કહેવામાં ખરેખર આવ્યો. સમજાણું કાંઈ? અર્થાન સંન્યક દર્શનના પાના અત્યંત દુર્લભ હૈ. કહ પ્રાણી લભતી મહત્યપી ગતિ કાળે હિ તામહ્ય. અરે 84ના અવતારમાં રખડતા રખડતા ભાઈ એને સંન્યક દર્શન કેમ પ્રાપ્ત થાય અને કેમ મળે, અને મળ્યા પછી એનું રક્ષણ નિશ્ચય વિનાયક ભાવનું મુખ્યપણું કદી ટળે નહીં એવું સંન્યક દર્શન પ્રાપ્ત થવું મહાદુર્લભ. એ સંન્યક દર્શન પામ્યા પછી હવે ચોથો શ્લોક ઓર ભાઈ આચાર ઉપદેશ દેતે હૈ. સંતાપે અત્ર વે કથમ કથમપિ ઇન્દ્રાદિયસ્તાનેહસા માનુષે સુચિદર્શને ચ મોતા કાર્યમ તપો મોક્ષદમ નો ચેત લોક નિષેધતો અથ મહતો મોહાત અશક્તિ અથ સંપદ્યેત ન તદા ગહવતાં ષટકર્મ યોગ્યમ વ્રતમ. જુઓવે સમ્યક દર્શનનું વજન આપી સમ્યક દર્શન પછી અનંતકાળ કે બીત જાને પર આ સંસાર મે બડી કઠિનતા સે મનુષ્ય જન્મ કે મિલને પર જો અનંત અનંતકાળ વીત્યા પછી સંસારમાં મહા મુશ્કેલથી મનુષ્યનો જન્મ પામીને તથા સમ્યક દર્શન કે પ્રાપ્ત હોને પર બે વાત લીધી. ઓહો અનંતકાળે દુર્લભ મનુષ્ય ગણો જે અનંતવાર પામ્યો છતાં અનંત કાળે પમાય છે. સમજાય છે કાંઈ? એવું મનુષ્યપણું પામી અને સમ્યક દર્શન તો અનંતકાળે કોઈ દી પામ્યો નથી અનંતકાળના. મનુષ્ય ભવ તો અનંતવાર પામ્યો છે. સમજાય છે કાયાના? એવું સમ્યક દર્શન પ્રાપ્ત હોને પર ઉત્તમ પુરુષો કો હવે વિશેષ ઉપદેશ કરે છે. મોક્ષ કે દેને વાળા તપ અવશ્ય કરના છે. તપ એટલે મુનિપણો. તપનો અર્થ મુનિપણો લેવું જોઈએ. સમ્યક દર્શન આત્મદ્રષ્ટિ અનુભવ થઈને પછી શુદ્ધ ઉપયોગ રૂપી આચરણનું મુનિપણું લેવું. એટલે શુદ્ધ ઉપયોગનું આચરણ એને મુનિપણું કહે છે. શું કહ્યું સમજાવવામાં? આ મુનિપુણ એટલે પાંચ અધ્યાય મૂળગુણ પાડવાની એ મુનિપુણ નથી, એ તો દોષ છે. એ ધનાલજી અધ્યાય મૂળગુણ ક્યાં હે? રાગ હે કે નહીં? દોષ હે? હવે થઈને બીજાને ભગવાન કુંકુંદાચાર આદિ અનંતીર શંકરો કહે છે પ્રથમ મુનિપણું એટલે શુદ્ધ ઉપયોગ. એ તો આપણે મોક્ષ માર્ગ પ્રકાશમાં પણ છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં ટોડરમલ શાસ્ત્રનું રહસ્ય મૂક્યું છે. એની ઘરની વાત ટોડરમલ હજારો શાસ્ત્રનો સારનું સામાનનું વિશેષ સ્પષ્ટ કરીને કહ્યું છે. ઘરની વાત એ કે એમણે મુનિપણવાનું વર્ણન કરતા આચાર ઉપાધ્યાય સાધુ. સમજાય છે? શુદ્ધ ઉપયોગ ઉપર જ પડ્યું છે. આચાર ઉપાધ્યાય સાધુનું સ્વરૂપ જે વિરાગી બની રાગની આસક્તિ તોડીને સમસ્ત પરિગ્રહ છોડી સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી એ નિમિત્તથી વાત કરી. શુદ્ધ ઉપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી કુંકુંદાચાર મહારાજ પ્રવચન સારમાં પહેલી પાંચ ગાથામાં જે કહે અમારું સામ્યપણું કે મુનિપણું. સામ્ય એટલે શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે કે શુદ્ધ પુનપાપના વિકલ્પ રહીતની આત્માને આશ્રય થયેલી પરણતી. એ તો મુનિપણું કોને કેવું એ લેખો. શુદ્ધોપયોગ રૂપ મુનિ ધર્મ અંગીકાર કરી અંતરંગમાં તો શુદ્ધ ઉપયોગ વળી પોતે પોતાને અનુભવે એને મુનિપણું કહેવામાં આવે છે. થોડે થોડો કીધા પેલો સમ્યક દર્શન અખંડાનંદ ભગવાનનું અવલંબને આશ્રય સમ્યકનો અભ્યાસ કરવો પછી સ્વરૂપમાં સ્થિરતા કરવાનો અભ્યાસ કરવાનો વિષય સ્થિરતાનો અભ્યાસ એ શુદ્ધ ઉપયોગ રૂપી મુનિપણો. બહુ બદલાઈ ગયું, બહુ બદલી ગયું આખું આખો ચક્ર બદલી ગયું આખું વસ્તુમાં. આ શુદ્ધ ઉપયોગનું મુનિ ધર્મ અંગીકાર કરી આચાર ઉપાયદા ત્રણની વ્યાખ્યા કરી છે. કુલકુંડાચાર્ય પ્રવચન સાર માં પણ એ કરી હમ પરમ શુદ્ધ ઉપયોગ ને અંગીકાર કરીએ છીએ. પ્રવચન સાર સમજ માં આયા? આચાર્યભાઈ સાધુ ની વ્યાખ્યા જ એ કરી છે. એમાં પોતે પાંચ પરમેશ્વર ને વંદન કર્યું ને પ્રથમ, એ જ વ્યાખ્યા કરી છે. શું કરી જવું? અમે પરમ શુદ્ધોપયોગ ભૂમિકાને પ્રાપ્ત કરી છે એવા શ્રમણોને વંદન કરીએ છીએ. હજી તો ખબર ન મળે મુનિપણું કોને કહેવું. આ તત્વની શ્રદ્ધામાં સંબર ને નિદ્રા જે શુદ્ધ ઉપયોગની છે એને મુનિપણું હોય, આવા સંબર તત્વની ઉત્કૃષ્ટતા જેને પ્રગતિ હોય, શુદ્ધ ઉપયોગ તેને મુનિ કહેવામાં આવે, એની જેને ખબર નથી એને આ તત્વની શ્રદ્ધાની ઠેકાણા નથી. સમજાણું કાંઈ? આ તો લુગડા જરી છોડ્યા, નગ્ન થયા, થઈ ગયા મુનિ. આ તો આમાં તો વળી લુગડા પહેરેલા મુનિ માને. હે ગ્રહિત મિથ્યા છે. કપડા સહિત મુનિ પણ માનવું એ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આના શબ્દો ક્યાંથી લાવે? આત્માના ભાન વિના. ગ્રહિત મિથ્યા નો અર્થ શું? મથુરભાઈ ને સમજાવું છે. ગ્રહિત મિથ્યા એટલે કે અનાદિનો અગ્રહિત નામ રાગથી એકત્વ બુદ્ધિ સ્વભાવમાં એને અગ્રહિત મિથ્યાત અનાદિનો કહેવામાં આવે છે. એવા ગ્રહિત મિથ્યાત ઉપરાંત કુગુરુ કુશાસ્ત્રને માનવા તેને ગ્રહિત મિથ્યાત અગ્રહિત મિથ્યાતની પુષ્ટિનું કારણ ગ્રહિત મિથ્યાત કહેવામાં આવે. ગુડ મોર્નિંગ. વસ્ત્ર સહિત મુનિપણાને માનવું મિથ્યા દ્રષ્ટિ માને છે, અને વસ્ત્ર રહિત મુનિપણા નગ્ન થયો પણ શુદ્ધ ઉપયોગનું આચરણ નથી એને મુનિ માને તો મિથ્યા દ્રષ્ટિ છે. એ રજવે બાર મહિને આવે માન માન પણ ખબર ન પડે શું છે. હા હા હા. સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વર ત્રણલોકના નાથ મહાવીર ક્ષેત્રમાં ત્રિલોકનાથ પ્રભુ બિરાજે છે. અનંત તીર્થંકરો થયા, લાખો કેવળીઓ પણ મહાવીર ક્ષેત્રમાં ત્યારે બિરાજે છે. અનંત તીર્થંકરો ભવિષ્યમાં થશે તેની એક જ વાણી છે.
બરાબર.
મુનિ પણ આંકે છે, કહ્યું ને મૂળ પાઠ છે નો, જેમણે પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકાને પ્રાપ્ત એવા સમણો કે આચાર્ય તો ઉપાચાર સાધુ વર્ગ વિશેષોથી વિશેષ તેમને પ્રણમું છું. આચાર પોતે કુંદકુંદાચાર મહારાજ કહે છે. પોતે પણ શુદ્ધ ઉપયોગના અંગીકાર કરીને બેઠા છે પણ એને વિકલ્પ થયો છે શાસ્ત્ર લખવાનો. ઓહો, નમો આયર્યાન, નમો લોહી સવ આયર્યાન, નમો લોહી સબ ઉર્જાયાણમ, નમો લોહી સૌ પાવન. પેલા પદમાં એમાં એમ છે, નમો લોહી સૌ અરિહંતાનમ, નમો લોહી સૌ સાવન હું સિદ્ધાનમ. એ તો પૂર્ણ પદ દેવના છે, આ ત્રણ ગુરુના. નમો લોહી સૌ આયાન કેવા કે જેને આત્મદર્શન ઉપરાંત સમ્યક દર્શન ઉપરાંત એટલી દ્રવ્યનો અવલંબન કર્યું છે કે ઉપયોગ શુદ્ધ પંચમાવર્તના પરિણામ એ તો હજી અશુદ્ધ ઉપયોગ છે. સમજાય છે કાંઈ? એથી રહિત થઈને જેને શુદ્ધ ઉપયોગ, એ ભાષા શું છે? પરમ શુદ્ધ ઉપયોગ સંસ્કૃત છે. હોય પરમ શુદ્ધ ઉપયોગ ભૂમિકા નામ આચાર ઉપાયદાય સાધુ નામ સાધુ કવિષ્ઠતા નામ શ્રમણાથ પ્રણમામી. હા હા હા. પ્રવચન સાર શરૂ કરતા સમજાણું કાંઈ કે છે? હું તો વંચાય છો, વંચાય છે કઈ કઈ વાત નહીં. બોલો શું કહ્યું કે છે? ઓહો, અનંતકાળથી જે મહાસંગત દર્શન પ્રાપ્તિ થઈ એવા ઉત્તમ પુરુષોએ મોક્ષ નું સાક્ષાત કારણ ચરિત્ર, સાક્ષાત કારણ શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એ મોક્ષ નું કારણ છે. એવું શુદ્ધ ઉપયોગ રૂપી તપ, એટલે શુદ્ધ ઉપયોગ રૂપી મુનિ પણ, મુનિ પણ કોક તપ કહો. ભગવાન ને તપ કલ્યાણ થાય છે ને, તપ કલ્યાણ એટલે દીક્ષા મુનિ પણ. સમજાય છે કાંઈ? હા હા હા, કે છે ઉત્તમ પુરુષો એ તો મોક્ષ ના દેવા વાળા, શુદ્ધ ઉપયોગ રૂપી મુનિપણાને જરૂર કરના ચાહીએ, જરૂર જોઈએ. એ તો પહેલી વાત, ચારિત્ર ની પ્રાપ્તિ વિના મુક્તિ તીર્થંકર ને પણ થતી. ત્રણ જ્ઞાન લઈને આવ્યા, કાંઈ સંકેત લઈને આવ્યા તીર્થંકરો, પણ શુદ્ધ ઉપયોગ રૂપી આચરણ નું ચારિત્ર ન હોય ત્યાં સુધી એને મુક્તિ થાય નહી. સમજાણું કાંઈ? ઉત્તમ પુરુષો એ મોક્ષ ના દેવા વાળો, અહો પૂર્ણ આનંદ ના દેવા વાળો, પૂર્ણ શાંતિ નો દેવા વાળો ચારિત્ર, કે ચરવું એટલે સ્વરૂપમાં રમવું, સ્વરૂપે ચરણમ ચારિત્ર, સ્વરૂપમાં ચરવું એ ચારિત્ર. સમજાય છે કાંઈ? એવા ઉગ્રપણે સ્વરૂપમાં રમવું એવું શુદ્ધ ઉપયોગ રૂપી ચારિત્ર જરૂર કરના છે. ખરેખર તો સંન્યક દર્શન પછી મુનિપણું જ શાંતિ નહીં, પૂર્ણ સાધના રૂપે લેવો, પણ ન લઈ શકે તો, એટલો પુરુષાર્થ ન હોય તો. એક તો લોકનો નિષેધ, કુટુંબ નિષેધ કરતા હોય ને પોતે કુટુંબનો નિષેધ કરીને મુનિપણા લેવાની તાકાત ન હોય, લોક નિષેધો એ બીજો બોલ સેમ બોલ છે. પેલો લોક નિંદા નથી, મૂળ તો લોક નિષેધ હતો શબ્દ પીડ્યો છે, ભાષા હાથ બરા ફેરી નાખે એમ નથી, લોક નિષેધ હતો શબ્દ પીડ્યો છે ભાઈ મુનિમાં. એટલે કુટુંબીજનો કદાચ નિષેધ કરતા હોય કે નહીં મુનિપણ લેવા દઈને, કોઈ રીતે પોતાની શક્તિ પણ કુટુંબને છોડીને પોતાના રાગ રહી જે શુદ્ધ ઉપયોગનું આચરણ કરવાની તાકાત ન હોય તો એ ત્યાં અટકી જાય. સમજાય છે? એમાં લખું જો લોક નિંદા સમજો, પણ ખરેખર એમ નથી, અને અર્થમાં છે અંદર જોવું એમાં છે ને. બસ બસ રોક નથી, કુટુંબજનોનો મૂળ અર્થ હતો એવો છે, પણ અર્થમાં ભરબાર ભર્યો નથી. કુટુંબી જનો બહુ રોકે ને પોતાની શક્તિથી ન હોય તો મુનિપણ ન લઈ શકે. સંન્યક દર્શન હોવા છતાં મુનિપણાનો ભાવ થાય, પણ એ ઉપયોગ શુદ્ધ ઉપયોગનું આચરણ કરવા તાકાત ન હોય. એક બોલ તો એ છે કે લોકના નિષેધને કારણે, અથવા બીજી ભાષા એમ પણ છે કે એકદમ મારો પુરુષાર્થ શુદ્ધ ઉપયોગનો થતો નથી, નગ્નપણાથી જગતમાં નિંદા મારી લોકો કરશે, હરે આ નાગો આ નાગો, એટલી સહન કરવાની શક્તિ ન હોય તો તેને સાવકના વ્રત અંગીકાર કરવા એમ કહેવામાં આવે. લોકનિંદા અથવા ચારિત્ર પ્રબળ ચારિત્રમોની અસ્થિરતા, પોતાના રાગની તીવ્રતા હોય એને છોડી શકતો નથી તો એને મુનિપણું લઈ શકે નહી, અથવા અસમર્થપણું. ત્રણ બોલ લીધા છે ને, બસ અસમર્થ પોતાની શક્તિનું નબળાય. લોકનું રોકવું એવું નિમિત્ત, અને બીજો ચારિત્રમોનો દોષ પોતાનો છે ભાઈ, એ પોતાની વાત છે, એ કઈ પદની વાત નથી. પાઠમાં એક છે અહીંયા, નિષેધ તો મહત્વ મુહાદ મુહા તો એટલે પોતાથી મોહ છે. હા કરમભર્મની વાત નહીં તો પછી મારા આ બધા લખાણમાં એવા નાખી દીધે. પોતાનો મોહ હજી પર તરફની સાવધાની છૂટતી નથી, અને એથી તેને અશક્ત પણ રહ્યો. સમજાણું કાંઈ? એવા જીવે સંન્યક દર્શન પ્રાપ્ત કરીને, પ્રાપ્ત તો મુનિ પણ શુદ્ધ ઉપયોગની રમણતા ચારિત્ર થી સમર્થિ મુક્તિનું કારણ, પણ એ ન પ્રાપ્ત થઈ શકે આવા આવા કારણે, પોતાની મોહને કારણે અથવા શક્તિની નબળાઈને કારણે, એ બે વાત અસ્તિના અને લોકનું નિમિત્ત પણ એવું હોતી છૂટી શકે નહીં તો અસમત દ્રષ્ટો કે દેવ પૂજા, એ ભગવાનની પૂજાનો ભાવરૂપી વ્રત તો એને પ્રગટ કરવો, અશુભ થી બચવા એ ભૂમિકામાં એવો ભાવ આવ્યા વિના રહે નહીં. ધર્મ બર્મ ની વાત નથી, વ્યવહાર ધર્મ. એ વ્યવહાર ધર્મ જો નિશ્ચય ધર્મ દ્રષ્ટિ ની હોય તો, નિશ્ચય સંન્યક દર્શન નો હોય તો વ્યવહાર ધર્મ પણ કહેવામાં આવતો નથી. વ્યવહાર નીચે પેલા કેવા ઢૂંઢમાં, નીચે વિના વ્યવહાર કેવા. એ બધા કે લોકો વ્યવહાર પેલો, વ્યવહાર પેલો ઢૂંઢમાં વ્યવહાર. આચાર ના પડે સમી સામ ચાર અનાદિ નો વ્યવહાર, શુભ ને અશુભ ઉપયોગ તો અનાદિ નો ચાલ્યો આવે છે. એનો વ્યવહાર પેલો ક્યાંથી લાવ્યો છે? શુભ ને શુભ તો અનાદિ નો, નિર્ગુણ માં શુભ ને શુભ થયા કરે છે. નિત્ય નિર્ગુણ માં શુભ ને અશુભ, શુભ ને અશુભ પરિણામ થયા જ કરે છે. તો વળી શુભ પરિણામ થી વ્યવહાર પહેલો અને પછી નીચે આવ્યું ક્યાંથી કે છે? એમ આચાર કે છે. રેવલિંગ હોય તે ક્યાં હે રેવલિંગ? બિલકુલ મળે નહીં. હવે નહીં બોલો, હાંડલું કાઢવા. ક્યાં હે દ્રવિલિંગ હોતા હે, પણ સ્વભાવ કો આશ્રય લે તો ભાવલિંગ હોતા હે. દ્રવિલિંગ કે કામ છે નહીં? કો સમજમાં આયા? સમજાય છે? જરી મદદ નહીં. રાગ કી મંદતા કી સ્વરૂપ મેં ફિરતા ના મદદ એમ સમ્યક દર્શી એમ માનતો નથી. સમજાણું કઈ સમર્થ કઈ આત્માના સ્વભાવને આશરે તત્વ છે. રાગની મંદતા ના છે હોય ખરો. રાગ મંદ પ્રથમ દીક્ષા લે ત્યારે પંચમા આવર્તમાં વિકલ્પ હોય, નગ્ન પણું થઈ જાય, પણ પછી અંદરમાં ધ્યાન કરે તો સાતમું ગુણસ્થાન આવે, નહી તો આવે. એ બહાર લીધું માહિતી આવે એમ નથી. ભાવમાં ફેર પડી ગયો ને. દ્રેવ દ્રષ્ટિને ખીરતા હતી એથી વિશેષ વિનાયકમાં ધ્યાનમાં આનંદની ઉગ્રતાની સ્વાદ આવ્યા. અતિન્દ્રિય આનંદના ઉગ્ર સ્વાદ, પ્રચુર સ્વસંવેદન જેને કહે છે આચાર મહારાજ કૃષ્ણ આચાર પાંચમી ગાથામાં સમયકાળમાં અમને પ્રચુર સ્વસંવેદન પ્રજ્ઞું છે. એકનું સ્વસંવેદન નહીં, સ્વસંવેદન તો ચોથા ગુણસ્થાનથી હોય. પ્રચુર સ્વસંવેદન પ્રજ્ઞું અમારા ગુરુએ અમને કૃપા કરીને ઉપદેશ આપ્યો શુદ્ધાત્માનો. બસ એમ કે આચાર અમને અમારા ગુરુએ સર્વજ્ઞ ભગવાનથી માંડીને અપર ગુરુ ને અહીંયા અમારા ગુરુ, ત્યાંથી અમારા ગુરુએ અમને ભગવાને પણ એવી ઉપદેશ આપ્યો હતો શિષ્યોને, એથી માંડી અમારા ગુરુ અપને શુદ્ધ આત્મા છો એમ કૃપા કરીને અમને ઉપદેશ મળ્યો. અમે શુદ્ધ આત્માનો આશ્રય કરી પ્રચુર સ્વસંવેદન અમે પ્રગટ કર્યો. એમ પાર છે પાંચમી ગાથા સમયસારની ટીકા અમરચંદ્રાચાર્ય. સમજાણું કઈ? આ લોકની વાતો બહારની 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 અંતરના ભાન વિના બહારપણાનો વિકલ્પ એને વ્યવહાર કહે કો? અહીં તો વસ્તુના ભાન સહિત ગ્રસ્તો કો દેવ પૂજા ભગવાન કા દર્શન એ કાયમ એને ભાવ એવો સંગત દ્રષ્ટિ અને એમાં પાંચમું ગુણસ્થાન સ્વરૂપની શાંતિનો ઉગ્રપણું જરી આવ્યું છે. એને ષટકર્મ હંમેશા દેવ પૂજાનો ભાવ આવ્યા વિના રેની માને કે પુણ્યબંધ છે. સમજાય છે કાંઈ? પણ પાપથી બચવા એવા સત્કર્મો પંચમ ગુણસ્થાનની શાંતિની ભૂમિકામાં એવા આવ્યા વિના રહેતા અને વ્યવહાર નહીં થી એમ પણ અહીં કહ્યું સંપદે દેવગુરુ પૂજાને પ્રાપ્ત કરવા એમ પણ શબ્દ વ્યવહારના કથમો જેવા છે. ઉપદેશ કેમ અપાય? પણ એનો અર્થ ન સમજે તો કે શુભ પરિણામ એ કર્તૃત્વ બુદ્ધિ કરું તો થાય, કરું તો થાય એમ બુદ્ધિ નથી સમકીતી ની. રાગ કરવા જેવો કર્તૃત્વ બુદ્ધિ છે ત્યાં દ્રષ્ટિ મીઠા છે. તેથી પહેલું કહ્યું તો સંન્યાસ દર્શન પ્રાપ્ત કરીને અત્યંત એના પ્રયત્નથી તેનો રક્ષણ કરવો. દેવ પૂજા આવે સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથની પૂજા હંમેશા પાંચમા ગુણસ્થાન યોગ્ય એવો વ્રતનો ભાવ અને વ્રત કે છે તને. સમજાય છે કાંઈ? એ શુભાવ છે, શુભાવ છે એ ભૂમિકામાં એનો આવ્યા વિના એને વ્યવહાર ધર્મ પણ કહેવાય. વ્યવહાર ધર્મ એટલે નિશ્ચય થી ધર્મ નહીં. નિશ્ચય થી વિરોધ મદદ શું કરે? જોડ
વ્યવહાર થી ધર્મ કહે ને, વ્યવહાર અભૂતાર્થ હૈ, વ્યવહાર કે અભૂતાર્થ, અભૂતાર્થ નહીં છે ધર્મ કા, હા નિશ્ચય નહીં છે ધર્મ હૈ નહીં. આ તો ભગવાન ના માર્ગ ની અગમ લીલા છે, આ વિતરાગ માર્ગ છે, આ કઈ કોઈ રાગ માર્ગ નથી. વિતરાગ માર્ગ ની દ્રષ્ટિ પ્રગતિ સંજ્ઞક દર્શન અને જ્ઞાન એને દેવ પૂજા સર્વજ્ઞ દેવ, કેમ કે પોતે સર્વજ્ઞ થવા માંગે છે, દ્રષ્ટિમાં સર્વજ્ઞ ની પ્રતિ દ્રવ્યમાં આવી ગઈ છે, એટલે સર્વજ્ઞ પરમાત્મા પ્રગટ્યા કે એમને ઈ હોય સાક્ષાત કે મંદિર હોય કે પ્રતિમા હોય, તો સમ્યક દ્રષ્ટિ જીવને પાંચમા ગુણ સ્થાનમાં બે કષાયના અભાવની ભૂમિકામાં આવો શુભ ભાવ કરવો એમ વ્યવહાર નહીં થી ઉપદેશ કરવામાં આવે, એટલે કે એવો શુભ ભાવ એને આવે. દેવ પૂજા કેમ કે સંસારમાં એને વડીલોની બહુમાન ને પાપના ભાવ આવ્યા કરે છે કે નહીં, રાજાના ગ્રસ્તના મોટાના એ બધો પાપ ભાવ છે, એથી આ ગુરુ પૂજા દેવ પૂજા સર્વજ્ઞ દેવની પૂજાનો ભાવ વ્રત રૂપે શુભ ભાવ પંચમ ગુણસ્થાનમાં વ્યવહાર વ્યવહાર તરીકે આવે. સર્વજ્ઞ ઓળખ્યા વિના સંગત દર્શન વિના તો કાંઈ ના પડી પેલી, સંગત દર્શન માં સર્વજ્ઞ પૂર્ણ તો ઓળખાણ થઈ ગઈ. એક સમયમાં ત્રણ કાળ ત્રણે લોકો ભગવાન સર્વજ્ઞ જાણે છે, કેવો હું છું મારો સ્વભાવ પણ ત્રણ કાળ ત્રણ લોક ને જાણવાનો છે, કરવું રાગનું પર નું હઠાર મૂકી મારા સ્વભાવમાં સમજાણું કાંઈ. શું કહ્યું? વડીલો નો વિનય અશુભ ભાવ, આ ભગવાન નો વિનય છે શુભ ભાવ. એ નહી હે, આ ગુરુ પૂજ સેવા. મહેન્દ્રભાઈ આવી કે પિતાજી પિતાજી કરીને કયો પાપુ નતો, વિનય કરના ચીજ કા ધર્મ કા, આ તો સંસારમાં છે. કરે ન કરો નો પ્રશ્ન ક્યાં છે, એને એવો ભાવ હોય. અહીં કે છે કે જ્યાં આત્માની દ્રષ્ટિ થઈ છે શુદ્ધ ચૈતન અને આગળ શાંતિ નો અધિક પણ જ્યાં પહોંચ્યું છે, એને રાગ નો શુભ ભાવ ભગવાનની પૂજા ગુરુની સેવા ઘરમાં કરે છે કે નહીં, બાયડી ને છોકરાની સેવા એ પાપ ભાવ છે. તો ધર્માત્મા સંતો ગુરુ ધર્મ શુદ્ધ ઉપયોગ આચરણ વાળા કે શુદ્ધ ઉપયોગ નહીં કરનારા સંગત દ્રષ્ટિ આદિ સાધનીઓ સમજાય છે. અહીં ગુરુ એટલે ઉત્કર્ષ ગુરુ લીધા છે, એની સેવા એને સેવા એટલે એનું બહુમાન, એને જોઈ તે આદિ નો વિકલ્પ શુભ આવ્યા વિના રે નહીં, એનું એક ખાસ વ્રત નો શુભ ભાવ છે. પણ દ્રષ્ટિમાં એનો નિષેધ છે, માટી આવે માટી વ્રત કહેવાય. જો દ્રષ્ટિમાં આદર હોય અને દ્રષ્ટિ મુખ્ય ઉપરથી ખસી જાય વ્રત એ નથી, મિથ્યા દ્રષ્ટિ છે. ભાઈ ભાઈ વિતરાગ માર્ગ નું આદર નિશ્ચય થી કરે તો નિશ્ચય થી એવું છે, ખૂબ વાત એ શુભ રાગ છે, કર્મ જન વિકાર છે, કર્મ ના નિમિત્ત એ લક્ષ્ય થયેલો વિકાર છે, અને વિકાર ને ખરેખર ઝેર કહેવામાં. પણ વ્યવહાર નહીં તેને પુણ્ય કહી, વ્યવહાર ધર્મ નિશ્ચય દ્રષ્ટિ વાળા ને, નિશ્ચય સંગત દ્રષ્ટિ વાળા ને એને વ્યવહાર ધર્મ છે એમ કહેવામાં આવે. આમ છે ભાઈ, આથી આગી પાછી કાંઈ કરશે તો દ્રષ્ટિ મીઠા થઈ જશે. જવાબદારી હે પેલા ક્યાં ક્યાં પેલા કાને રક્ષા કરે મેં તેનો પ્રયત્ન કરના ચાહીએ શીખ્યા બાદ લીયા હે. સ્વાધ્યાય ઓહો, સંસારના ચોપડા કેમ ફેરવે છે દરરોજ, ધૂળ માં જડતું નથી તો પૂન્યો તો ચડે. આ લોકો કઈક પાના ફરે હોના ધરે નથી કેતા આ સંસારમાં. એવાની તો વાતિયાંગ નથી, જેને શાસ્ત્ર શ્રવણ માં વિનય નથી બહુમાન નથી એ તો શાસ્ત્ર ના અવિનય કરનારા છે. એવાઓને શ્રોતા ગણવામાં આવ્યા, સમજાય છે કાંઈ? રાત્રો શ્રવણ કરે ને પંખા નાખે ને આમ નાખે એ બધું ન હોય. ગમે એવી ગરમી હોય તો આમ ટોપિયા માં કરાવે છે, એ બધું અસાધના છે. બેઠો હોય બહુ ગરમી ટોપીઓ ને માથે શું કરવા બેઠો છે? આ તો વિતરાગ ની વાણી છે, પ્રણલોક ના નાથ પરમાત્મા એની વાણી નો શ્રવણ વખતે એનો બહુમાન જોઈએ, વિનય જોઈએ. જેને ઇન્દ્રો આવી નામ બહુમાન છે પ્રભુ ની વાણી શું. આ સમજાય છે? કઈ એકાગ્રતા જોઈએ, બીજો વિકલ્પ એને ના આપવો જોઈએ. આડો વિકથા કુકથા એવી રીતે સ્વાધ્યાય કરવી. સ્વાધ્યાય માં તો કેમ આવ્યું કે સ્વાધ્યાય વાયણા પૂછણા પરિણામ કોઈ અભેદ છે કે નહીં, તેમાં આ વાત આવી છે. મતલબ સમજાણું કઈ સ્વાધ્યાય અમે શાસ્ત્ર લોકના પુસ્તક કેમ વાંચ્યા કરે છે? હા જો આટલું લેણું છું, આટલું લેણું નીકળ્યું, આટલું આમ છે, આટલા ગયા હે ચાપા લ્યો વળી ચાપા. હાજી વાત થઈ ચાપા સવારે ઉંચો દાંતણ નો કરજો પડ્યો સાપુ હાથમાં. એક આરી ખોદો આમ મારતો ને એક વાર આમ મારતો હોય. આવા નવા નવરા સવાર જ્યાં પડી ત્યાં એક એક દાંતણ કરતો હોય અને એક હાથમાં. અરે કે છે કે ભાઈ જયારે તને આવો રસ છે તો ધર્મી સ્વાધ્યાય નો રસ આવ્યા વિના રે નહી. સ્વાધ્યાય નો ભાવ આવે જય શુભાવ, જય શુભાવ. ચેત્રી સાગર સુધી સ્વાર્થ ના દેવો સ્વાધ્યાય માં વખત ગાળે છે. ત્યાં ક્યાં એને બાયડી છોકરા રોટલા રોવા છે? સમજાય છે? કાંઈ ચેત્રી સાગર, હા હા હા, એક સાગરૂપ માં 10 કરોડ પલ્લુપમ અને એક પલ્લુપમ માં અસંખ્યાતા અબજ વર્ષ જવાય એટલા તેત્રી સાગર સ્વાધ્યાય બધા એક અવતારી જીવો સ્વાસ્થિત માં છે. ને એને બીજું કઈ રોડવા નથી, દુકાન નથી, બાઈડી નથી, છોકરા નથી. એને કઈ તો ગરમી હોય. સમજાય છે? કાંઈ અને પંખા ફરતા હોય નહીં કે સાંભળવાનું મજા ના આવે. હવે એને પંખા નો પવન ખાવો, એને ભગવાન સાંભળવું છે, પવન ખાવો છે. સ્વાધ્યાય માં વિનય જોઈએ. એવો સ્વાધ્યાય હંમેશા શ્રાવક આવી બે લીટી વાંચી જાય સવાર ઉઠે ને એમાં આપણે બાધા લીધી છે. આદી એવી બે લીટી એમ ન હોય. આત્માના સંન્યક દર્શન ના નિશ્ચય ના લક્ષ્ય સ્વાધ્યાય નો શુભાવ શ્રાવક ને આવ્યા વિના રહેતો નથી. સમજાણું કઈ સ્વાધ્યાય સંસ્થાની સ્વાધ્યાય કરે છે ને પાણ ફેરે છે નામાં હે પાપ ના પુરુષાર્થ. આ પુણ્ય નો પુરુષાર્થ છે, લક્ષ્મી નો પુરુષાર્થ પાપ નો છે. આ લક્ષ્મી રડવાનો ભાવ પાપ, એ માટે પાપ ના પરિણામ થી બચવા સમ્યક દ્રષ્ટિ જીવ ની વાત ચાલે છે ને. સ્વાધ્યાય નો ભાવ 1 કલાક 2 કલાક 4 કલાક વખત લઈને શાસ્ત્રો નો સ્વાધ્યાય કરે છે તો શુભાવ. પરદ્રવ્ય અનુસારી બુદ્ધિ છે ને, પરદ્રવ્ય અનુસારી બુદ્ધિ છે તો શુભાવ. પણ એવો શુભાવ અશુભ થી બચવા પાંચમે ગુણસ્થાને આવ્યા વિના રે નહી. એને વ્યવહાર ધર્મ નિશ્ચય દ્રષ્ટિ છે માટે કહેવામાં આવે. સંયમ હંમેશા કાંઈ ઇન્દ્રિય દમન નો ભાવ એને હોય વિકલ્પ. રસોડું કપડા નો એવો થોડો ભાવ હોય, ગૃધિ છે ને સંસારની, એમાંથી થોડી ગૃધિ કટાડો નો ભાવ હંમેશા સંયમ છે, શુભાવ છે. તપ ઈચ્છા નો કઈ ઈચ્છા ઘટાડે એ તો શુભાવ રૂપ ભાવ. આ કાજી નહીં જોઈએ. અને દાન દિન દિન પ્રત્યે, દાન દિન દિન પ્રત્યે પૈસા રળવાની પ્રશ્ના છે કે નહીં? દિન દિન પ્રત્યે દાન નો સ્વભાવ સંગત દ્રષ્ટિને પાંચમા ગુણસ્થાન ને યોગ દશામાં આવો આવ્યા વિના રહેતો નથી. સમજાણું કાંઈ એક સઠ કર્મો કે યુગ વ્રત તો અવશ્ય કરના ચાહીએ. આચાર રાગની તીવ્રતા ટાળીને કેવ સદુપયોગ નું આચરણ થઈ શકે તો કરવું એ જ પહેલું મનનું. ન થઈ શકે તો તીવ્રતા ટાળીને મંદતા રાગની સમ્યક દર્શન પૂર્વક આત્માના જ્ઞાતા દ્રષ્ટાના ભાન પૂર્વક એવા સત્કર્મો નો વ્યવહાર એ આદર કરવો ને કરવા લાયક છે. પુનબંધ ના કારણ એમના કહેશે પૂછી. સમજાણું કે આ એ આ પણ થઈ પુનબંધ ના કારણ છે. પણ એ સમ્યક દ્રષ્ટિની આત્મા ઉપર દ્રષ્ટિ છે પૂરણ કરી શક્યો નથી. આવા સ્વભાવ આવ્યા વિના રહેતા સમજાણું કઈ. એક જણે ઉડાવી દીધું આપણું ભગવાન ની પૂજા, એક જણે વધારી દીધી પૂજા મૂર્તિ ઉપર મુગટ રૂપાના ખોળા આંગી ભગવાને એમ ચડાવી દીધું. તો એક જણા મૂળ માંથી કાઢી નાખ્યું ભગવાન ની મૂર્તિ ની પૂજા જ નહીં આપણે જાઓ. હે નામ આપણે ક્યાં આપી છે તમે? બાસી ની સાલ માં કહ્યું છું, સમજાય છે? બાસી બાસી ને સોમાં હતો ને વઢવાન સંબાદ 1982 39 વાર થયા. તે સુંદર ઓલા મણીલાલ સુંદર જતા ભાઈ ને વરવા મારે હતા મણીલાલ સુંદર જતા ગાડા ડેરાવાસી હતા. આયા જો ભાઈ કીધું આ ડેરાવાસી જેમ જો બે ભાઈ હતા કીધું હગા ભાઈ હગા ની પણ જુદા ભાઈ બંધ. તો એક ના બાપે બીજા ને 100 રૂપિયા આપેલા 100 રૂપિયા નામ લખેલા ધીરેલા પણ બે મરી ગયા. પછી લીધા વાળા ને લીધા વાળા બે મરી ગયા. પછી ઓલો જેને લીધા એના બાપે કઈક મારે આના બાપ ને 100 રૂપિયા મારા બાપે બે મીંડા ચડાવ્યા. બે મીંડા ચડાવ્યા કે તમારા બાપ ને મારા બાપે 10,000 માંગ્યા. અચ્છા 9-10,000 ઓલો કોઈ ચોપડા તપાસ્યો. ચોપડા તપાસ્યા હોક નીકળ્યા પણ હો કબૂલ કરશો 10,000 બોલ ક્યાં હોય નહીં ચોપડા માં કઈ એ જગ્યા. એમ એક ભગવાન ની મૂર્તિ ને માથે મોટા શણગાર ને આવડા આવડા આવો હોય ભગવાન ની પૂજા. ભાઈ સાહેબ જોઈશું શાસ્ત્ર માં મૂર્તિ હોય તો શાસ્ત્ર માં દેખાણી મૂર્તિ તો છે પણ આવા રાગીના આવા લાગડા ના અંક એ નથી. મૂર્તિ નથી જા ઉપાડ કે એ મંજુભાઈ એ બાસી માં દાખલા થતો. બાસી માં કીધું આવું થયું પણ હવે શું થાય કીધું આ બધું કઈ કોઈ હે જાદુભાઈ ઓલા હો ઉડાવી દીધા અને ઓલા માથે ચડાવી દીધા 1,000-2,000 કરી નાખ્યા ચડાવ્યા. એ અનાદિ નો રિવાજ છે નવો શાશ્વત પ્રતિમાઓ બિરાજે છે દેવલોક ની અંદર. નંદીશ્વર દીપ માં શાશ્વત મણિરત્ન ની પ્રતિમાઓ બિરાજે છે એને પૂજવા ઇન્દ્રો જાય છે. ઇન્દ્રો જાય છે એવો ભાવ સમ્યક દ્રષ્ટિને પૂજ્ય ભાવ આવ્યા વિના રહેતો સમજે છે કે આ શુભ ભાવ છે. મારા સ્વરૂપની જેટલી એકાગ્રતા એ મારો સંબંધિદ્રા છે.
બરાબર
સમજાય છે કાંઈ? અરે ત્યાં તો ઘૂંઘરા બાંધીને નાચે ઇન્દ્ર ભગવાન પાસે. નંદી સદી પાડે છે ને 3-8 દી અષ્ટાનિકા કારતક ફાગણ ને અષાઢ 8 દી નંદી દીપ છે તો બધામાં લખાણ આમાંય લખાણ છે પાઠમાં. બધાના 32 સૂત્ર 45 માં પાઠ છે બધા. નંદી સદી 8મો છે. શાશ્વત પ્રતિમાઓ 108 આમ રતનમણી આમ જાણે બોલ છે હમણાં એવી. એની પૂજા કરવા ઇન્દ્રો પણ જાય છે. સમજાણું કઈ? કઈ કે છે ગ્રસ્તોને આત્માની શુદ્ધ ઉપયોગની આચરણ દિશા જેને પ્રગતિ નથી એવું મુનિકોનું એને આવા આત્માના ભાન સહિત એને ષટકર્મોના વ્રતનો ભાવ એને કરવો વ્યવહાર નહીં થી એમ કથન કરવામાં સંપત્તિ શબ્દ પડ્યો છે ને એને આદરવો. નિશ્ચયથી એનો આદર નથી પણ અશુભ ટાળવા માટે વ્યવહારે આદર છે એમ કહેવામાં આવે છે. ધનાલજી વસ્તુની આ મર્યાદા છે આગું પાછું કઈ કરે ઘરનું જાય છે એનું. આ સંસારમાં પ્રથમ તો નિગોદાદી છે નીકળના અત્યંત કઠિન હે. નીત નિગોદ એક શરીરમાં અનંત જીવ એવા એવા અસંખ્યાતા ઉદારી શરીર ભર્યા છે નિગોદના. કોઈ દી એને વિચાર આવ્યો છે એક શરીરમાં અત્યાર સુધી સ્થિત થયા એ અનંતમાં ભાગે એક શરીરથી થયા છે. અત્યાર સુધી 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 મુક્તિ થાય એ સંખ્યા કરતા એક શરીરમાં અનંત ગુણા જીવ છે. એવા એવા એક નિગોદ નું આટલું એટલો કટકી એમાં સંયુક્ત ઉદારી શરીર છે. એક શરીરમાં સિદ્ધ થી અનંત ગુણા જીવ છે એવો સૂક્ષ્મ શરીર થી આખો લોક ભરેલો છે. ભાઈ, એમાંથી નીકળવાના સાણા બાપા બહુ મોંઘા છે ભાઈ. હા 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 એમ તે ભાઈ, એ ગર્વ છોડ, ઉદ્ધવ પણ મૂછ. આ માણસ પણ તને મળ્યું ભાઈ, એ અનંતકાળ નિગોદ માંથી નીકળવું કઠણ છે. દૈ યોગ છે, યદી વાંસે નીકળ બી જાવે નહીં. આ કાળ પૃથ્વી કાય થાય, પૃથ્વી કાય છે ને એકંદરી, પૃથ્વીના જીવ છે એકંદરી. આ પથ્થર ખોદે છે ને ખાણી માંથી, એક આટલી કચકીમાં અસંખ્ય શરીર છે, એક એક શરીર એક એક જીવ પૃથ્વી કાયના છે. કોના પ્રત્યે આ પથરા કાઢે છે ને મકાન કરાવવાના, એ પૃથ્વી કાંઈ જીવ છે ખાણમાં. એની આટલી એક કટકી લો રાય જેટલી તો અસંખ્યા ઉદારી શરીર છે, એક શરીરમાં એક એક જીવ છે. કે છે કે નિગુદ માંથી નીકળી, આ તો જાણવા માટે જાઓ, એની પાળી શકે કે ન પાડવાનો પ્રશ્ન નથી. તો પરદ્રવ છે, પરદ્રવ ને કોણ પાળે ને કોણ મારે, એના જ્ઞાનમાં આવા જીવો છે કે નિગોદમાંથી નીકળીને પૃથ્વી થાય, એમાંથી જળકાય પાણી થાય, એકંદરી ધાવર જેવું હોતે. માન માન નિગોદમાંથી એકંદરી બારમાં આવે, એમ કરતા ત્રસ પ્રયાય નહીં મળતી, ત્રસ પણ જ ન મળે હજી તો. યદી અભી મિલ જાવે તો ત્રસ પર્યાય મેં મનુષ્ય પર્યાય કી પ્રાપ્તિ બડી કઠિન થાશ હોતી હૈ. એ હું કીડી મકોડાના ભાવ અને એમાં મનુષ્યપણ મહા કઠણ છે. એ મિલ જાવે તો જીવાદી પદાર્થના શ્રદ્ધાનુરૂપ સંદેક દર્શન નહીં મિલતા. મનુષ્યપણ મળ્યું તો શું પણ નવ તત્વો ભગવાને કહ્યા, ભગવાન ત્રિચિદાનંદ પ્રભુ એનો આશ્રય કરીને સંદેક દર્શન સાંભળવાનું મળે નહીં, તો એની પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. અરે અનંત કાળનો રખડ્યો એને રખડવાના તાણા છૂટવાના આવે, એવા મનુષ્યપણામાં એ ધ્યાન ને સમજણ ન કરે. કે છે મહાન પછી મળવો, યદી મિલ જાવે તો મનુષ્ય ઉસકી રક્ષા કરે બરા ભારી પ્રમાદ કરતા હે. શું કે છે, સાચી વાત સાંભળવા મળી, આ સમ્યક દર્શન એને કહેવું દરકાર કરે નહીં, સાંભળવાને મળવું મુશ્કેલ છે. એમ કરતા સમ્યક દર્શન એટલે ભગવાન આત્મા ટીકાળી એનો આશ્રય લીધા સમ્યક દર્શન થાય. વાત સાંભળવા મળી પણ દરકાર કરે, સમજાય છે? કાંઈ બરા ભારી પ્રમાદ કરતા, એટલે પાયા હોવા ભી ન પાય હોય કે સમાન હો જાતા હૈ. આચાર ઉપદેશ લેતે હૈ, બડે ભાગ સે મનુષ્ય જન્મ સમ્યક દર્શન કી પ્રાપ્તિ આવે. ઉત્તમ પુરુષો કો પ્રમાદ છોડકર મુનિપણું લેના, લોકની નિષેધથી કદાચ ન લઈ શકે, પ્રબળ ચારિત્ર પોતાના મોહને લઈ ન લઈ શકે, અથવા શક્તિથી ન લઈ શકે. સત્કર્મને યોગ સાવકોન કે વ્રત અવશ્ય ધારણ કરના, કિંતુ પાઈ હોય મનુષ્ય જન્મ કહો સમ્યક દર્શન કો વ્યર્થ નહીં ખોના ચાહીએ. મનુષ્ય જન્મ ને સમ્યક દર્શન બેને વ્યર્થ ખોવું જોઈએ એવું અહીંયા આચાર મહારાજ સંસ્કૃત આત્મ કહેવાય.